એકત્ર જ્ઞાન ગોષ્ઠિમાં સૌનું સ્વાગત છે. આજકાલ આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં બધું જ ફટાફટ થાય છે ને, વધુ કામ, વધુ જવાબદારી, વધુ વ્યસ્તતા. એમ લાગે કે જાણે આ જ સફળતાની નિશાની છે.
હા, બિલકુલ. અને એટલે જ આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આ આખી વિચારધારા પર એમ કહીએ તો સવાલ ઉઠાવે છે. એ કહે છે, ભાઈ થોભો, ઓછું કરો, પણ જે કરો એ દિલથી અને શ્રેષ્ઠ રીતે કરો.
એકદમ. પુસ્તકનું નામ છે એસેન્શિયલિઝમ, ધ ડિસિપ્લિન્ડ પરસ્યુટ ઓફ લેસ. લેખક છે ગ્રેગ મેક્યુઅન. અને આપણે આજે આ પુસ્તકના ઊંડાણમાં ઉતરીશું.
હા, કારણ કે આજની આ માહિતી અને માંગણીઓના ધોધમાર વરસાદમાં છે ને, ખરેખર શું અગત્યનું છે, આપણી સાચી ભૂમિકા શું છે, આપણા લક્ષ્યો શું છે, એ નક્કી કરવું બહુ અઘરું થઈ ગયું છે.
સાચી વાત. તો આ પુસ્તક એ જ શીખવે છે કે આ બધા ઘોંઘાટમાંથી જે ખરેખર જરૂરી છે એને કેવી રીતે ઓળખવું અને પછી આપણી બધી તાકાત એના પર જ લગાવવી. ચલો તો શરૂ કરીએ આ એસેન્શિયલિઝમની સફર. તો સૌથી પહેલા લેખક વિશે જાણીએ. ગ્રેગ મેક્યુઅન કોણ છે આ વ્યક્તિ, અને એમની વાતમાં એવું તે શું ખાસ છે?
ગ્રેગ મેક્યુઅન મૂળ બ્રિટનના છે, પણ હવે અમેરિકામાં સ્થાયી થયા છે. એ પોતે એક બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ છે, સારા વક્તા છે અને આ પુસ્તકના લેખક. એમણે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.
ઓ, સ્ટેનફર્ડ એટલે ભણતર તો પાક્કું.
હા, અને ત્યાં એમણે ડિઝાઇનિંગ લાઇફ ઇસેન્શિયલી નામનો એક કોર્સ પણ તૈયાર કરવામાં મદદ કરી હતી, જે બહુ લોકપ્રિય થયો. એટલે એકેડેમિક બાજુ પણ મજબૂત છે.
અને પેલો પ્રેક્ટિકલ અનુભવ મોટી કંપનીઓ સાથે કામ કરવાનો.
હાસ તો, એપલ, ગૂગલ, ફેસબુક આવી તો ઘણી મોટી કંપનીઓને એમણે સલાહ આપી છે, એટલે એમને ખબર છે કે સફળતા ક્યારેક કેવી રીતે મહત મુશ્કેલી બની જાય છે.
એટલે પેલો સફળતાનો વિરોધાભાસ, પેરાડોક્સ ઓફ સક્સેસ વાળો મુદ્દો.
બરાબર. સફળતા મળે એટલે વધુ તકો આવે, વધુ વિકલ્પો ખુલે, અને માણસ પોતાના મૂળ લક્ષ્યથી, પોતાની સાચી ભૂમિકાથી ક્યારેક ભટકી જાય. પણ એમની વાત ખાલી બિઝનેસ પૂરતી નથી.
હા, એમનો પેલો અંગત કિસ્સો પણ છે ને, દીકરીના જન્મ વખતે હાજર નહોતા રહી શક્યા.
હા, અને એ ઘટનાએ એમને હચમચાવી દીધા. એમને થયું કે આ કામની પાછળ દોડવામાં હું જીવનની સૌથી અગત્યની ક્ષણો એ ચૂકી રહ્યો છું. એટલે એમની ફિલોસોફીમાં બિઝનેસ સ્ટ્રેટેજી, એકેડેમિક જ્ઞાન અને અંગત અનુભવ ત્રણેયનું મિશ્રણ છે. એ ખાલી થિયરી નથી આપતા, એ જીવેલી વાત કહે છે.
તો હવે પુસ્તક પર આવીએ. મુખ્ય વિચાર શું છે? ઓછું પણ સારું, આનો મતલબ શું?
મતલબ એમ કે જો આપણે ખરેખર કંઈક મોટું કામ કરવું હોય, કંઈક અર્થપૂર્ણ કરવું હોય અને સાથે સાથે શાંતિથી જીવવું હોય, તો એનો રસ્તો વધુ કલાકો કામ કરવાનો નથી. ઓકે, તો પછી શું છે?
રસ્તો છે શિસ્તબદ્ધ રીતે જાણી જોઈને ફક્ત એ જ વસ્તુઓ કરવી જે ખરેખર એકદમ અનિવાર્ય, ઇસેન્શિયલ હોય. આપણો સમય અને શક્તિ એમ જ વાપરવા.
પણ આપણે તો વ્યસ્ત રહેવામાં જ માનીએ છીએ, જે વધુ બિઝી એ વધુ ઇમ્પોર્ટન્ટ.
અને મેક્યુઅન કહે છે કે આ જ ભૂલ છે, આ બિન આવશ્યકતાવાદ છે. આપણી શક્તિ 100 જગ્યાએ વહેંચાઈ જાય છે નાના નાના કામોમાં. પરિણામ થાક, અસંતોષ, ભલે ગમે તેટલા વ્યસ્ત દેખાઈએ.
તો એસેન્શિયલિઝમ આનો જવાબ છે. હા, એ શીખવે છે કે કેવી રીતે સમય અને શક્તિ પર કંટ્રોલ મેળવવો, આપણી સાચી ભૂમિકા, આપણા લક્ષ્યો એ સ્પષ્ટ કરવા, અને પછી જે જરૂરી નથી એને હિંમતથી ના કહેવું.
એટલે આ કોઈ ટાઈમ મેનેજમેન્ટ ટ્રિક નથી એમ?
ના, જરાય નહીં. આ એક માનસિકતા છે, જીવન જીવવાની રીત છે. મહત્વના થોડા ને તુચ્છ ઘણાથી અલગ પાડવાની શિસ્ત, અને પછી જે જરૂરી કામ છે એને સહેલું બનાવવા માટે સિસ્ટમ ગોઠવવી, એ આપણને રિએક્ટિવ નહીં, પ્રોએક્ટિવ બનાવે છે.
પુસ્તકના 4 ભાગ છે, એસેન્સ, એક્સપ્લોર, એલિમિનેટ અને એક્ઝિક્યુટ.
બરાબર.
તો પહેલા ભાગથી શરૂ કરીએ. એસેન્સ એટલે કે તત્વ. આમાં શું છે?
હા, ભાગ 1, એસેન્સ, તત્વ, આ પાયો છે. પહેલી વાત, પસંદગીની શક્તિ, ચૂઝ. આપણે ઘણીવાર એમ માની લઈએ છીએ કે મારી પાસે કોઈ ચોઇસ જ નથી, મારે આ કરવું જ પડશે.
હા, એવું બહુ થાય.
લેખક કહે છે, આ શીખેલી લાચારી છે. હકીકત એ છે કે આપણી પાસે હંમેશા પસંદગી હોય છે. આપણો સમય ક્યાં વાપરવો, આપણી શક્તિ ક્યાં લગાવવી, એ આપણા હાથમાં છે. આ સમજવું બહુ જરૂરી છે.
ઓકે, પછી
આવે છે લગભગ દરેક વસ્તુની બિનમહત્વતા, ડિસર્ન. આ પેલો 80-20 નિયમ જેવું છે. મોટાભાગની વસ્તુઓ જે આપણો સમય અને ધ્યાન માગે છે ને, એ ખરેખર એટલી મહત્વની નથી હોતી.
સાચી વાત.
બહુ ઓછી વસ્તુઓ જ સાચું મૂલ્ય ધરાવે છે. ઇસેન્શિયલિસ્ટનું કામ આ થોડી પણ મહત્વની વસ્તુઓને ઓળખવાનું છે. અને ત્રીજો સિદ્ધાંત અહીં આવે છે, ટ્રેડ ઓફ.
ટ્રેડ ઓફ એટલે કે એક વસ્તુ મેળવવા બીજી છોડવી પડે એ.
બરાબર. અને આપણે આ સ્વીકારતા નથી એટલે જ ફસાઈએ છીએ. ઇસેન્શિયલિસ્ટ જાણે છે કે બધું જ નહીં મળે. એ એમ નથી પૂછતો કે હું આ બંને કેવી રીતે કરું. એ પૂછે છે આ બેમાંથી કઈ વસ્તુ મારી મુખ્ય ભૂમિકા અને લાંબા ગાળાના લક્ષ્ય માટે વધુ જરૂરી છે.
અને પછી જે ઓછી જરૂરી હોય એને ના કહેવી પડે.
હા, એ ના કહેવી એ હાર નથી, પણ એક વ્યૂહાત્મક નિર્ણય છે. સ્પષ્ટતા માટે જરૂરી છે.
તો આ સ્પષ્ટતા આવે ક્યાંથી? ભાગ પાર્ટ 2 એક્સપ્લોર અન્વેષણ આમાં મદદ કરે છે. શું જરૂરી છે એ કેવી રીતે શોધવું,
એ માટે લેખકે કેટલીક ટેકનિક આપી છે. પહેલું છે વિચારવા માટે અવકાશ, એસ્કેપ. એટલે કે રોજબરોજની ભાગદોડમાંથી સમય કાઢીને શાંતિથી બેસવું, વિચારવું, વાંચવું કે બસ એમ જ રહેવું. આનાથી મોટું ચિત્ર દેખાય.
બીજું
ખરેખર શું મહત્વનું છે તે જોવું. લુક મતલબ કે ખાલી ઉપર ઉપરથી નહીં, પણ ઊંડાણથી સમજવું. જે નથી કહેવાયું એ પણ સાંભળવું. ડેટા પાછળનો અર્થ સમજવો.
અને પેલો 90% વાળો નિયમ, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
સિલેક્ટ, હા, એ બહુ પાવરફુલ છે. નિયમ સાવ સિમ્પલ છે. કોઈ પણ તક કે કામ આવે ને, તો એને તમારા સૌથી મહત્વના માપદંડ પર 100માંથી માર્ક્સ આપો.
ઓકે.
જો એને 90 કે તેથી વધુ માર્ક્સ મળે તો જ એના માટે હા પાડો. જો 89 કે ઓછા હોય તો એને સીધો 0 ગણીને ના પાડી દો.
બાપરે, એટલે ઠીકઠાક કે ચાલે એવું માટે કોઈ જગ્યા જ નહીં.
જરાય નહીં. ફક્ત અને ફક્ત અદ્ભુત, એકદમ જરૂરી હોય એના માટે જ આપણો સમય અને શક્તિ વાપરવાના. લેખકનું વાક્ય છે ને, જો સ્પષ્ટ હા ન હોય તો તે સ્પષ્ટ ના છે.
વાહ, આ નિયમ પાડીએ તો અડધી મુશ્કેલી ઓછી થઈ જાય. પણ ના કેવું અઘરું છે. તો ભાગ 3, એલિમિનેટ, દૂર કરવું, એના વિશે હશે.
બરાબર. બિનજરૂરી વસ્તુઓને દૂર કરવી, એમાં પહેલું છે સ્પષ્ટતા, ક્લેરિફાઈ. લેખક કહે છે કે તમારો આવશ્યક ઉદ્દેશ્ય, ઇસેન્શિયલ ઇન્ટેન્ટ બનાવો. એક વાક્ય જે તમારી મુખ્ય ભૂમિકા અને લક્ષ્યને સ્પષ્ટ કરે.
એનાથી શું ફાયદો?
જ્યારે તમને ખબર હોય કે તમે શેના માટે હા કહી રહ્યા છો, ત્યારે બીજી બાબતોને ના કહેવું સહેલું થઈ જાય છે. પછી આવે છે વિનમ્રતાથી ના કહેવાની હિંમત, ડેર. સંબંધ બગાડ્યા વગર કેવી રીતે ના પાડવી એની ટિપ્સ છે.
આ ભાગમાં પેલું જૂની ભૂલોમાંથી બહાર આવવાની વાત પણ છે ને.
અનકમિટ, હા, એ પણ બહુ મહત્વનું છે. ઘણીવાર આપણે કોઈ પ્રોજેક્ટ કે સંબંધમાં ખોટો સમય અને પૈસા રોકી દીધા હોય એટલે એને છોડી નથી શકતા, ભલે ખબર હોય કે એ ખોટું છે. આને સંક કોસ્ટ ફેલસી કહે છે. ઇસેન્શિયલિસ્ટ એ નુકસાન સ્વીકારીને પણ એમાંથી બહાર નીકળે છે.
અને સંપાદન, એડિટ,
એ શું છે? જેમ કોઈ એડિટર ફિલ્મમાંથી બિનજરૂરી સીન કાપી નાખે, એમ આપણે પણ આપણા જીવનમાંથી, આપણી જવાબદારીઓમાંથી બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખવાની. બાદબાકી કરવી એ પણ એક કળા છે.
બરાબર. હવે છેલ્લો ભાગ, ભાગ આવી, એક્ઝિક્યુટ, અમલ. ખાલી વિચારવાથી ના ચાલે, કરવું પડે.
બિલકુલ. આ ભાગ એ સુનિશ્ચિત કરે છે કે જે જરૂરી કામ છે એ સરળતાથી થાય. એના માટે સિસ્ટમ બનાવવાની વાત છે. એક મુદ્દો છે અવરોધો દૂર કરવા, સબટ્રેક્ટ.
એટલે
કે હું વધુ મહેનત કેવી રીતે કરું, એમ પૂછવાને બદલે પૂછો આ કામમાં સૌથી મોટો રોડો કયો છે, એને કેવી રીતે હટાવી શકાય. રોડો હટે એટલે ગાડી આપોઆપ ચાલે.
અને રૂટીન, ફ્લો, એનાથી જીવન બોરિંગ ન થઈ જાય.
લેખક કહે છે ઉલટું, જે કામ ખરેખર મહત્વનું છે, તમારા લક્ષ્ય માટે જરૂરી છે, એના માટે રૂટીન બનાવી દો, તો એ રોજ આપોઆપ થઈ જાય. તમારે રોજ નક્કી ના કરવું પડે. એનાથી મગજ ફ્રી રહે અને શક્તિ બચે બીજા કામ માટે.
એ પણ સાચી વાત છે. અને નાની જીત, પ્રોગ્રેસ વાળો મુદ્દો.
હા, કે નાની નાની સફળતા પણ બહુ મોટો ઉત્સાહ આપે છે. એટલે પરફેક્ટ શરૂઆતની રાહ જોવાને બદલે નાની શરૂઆત કરીને ગતિ પકડવી.
સરસ. તો આખા પુસ્તકનો નિચોડ કાઢવો હોય, મુખ્ય સંદેશાઓ કયા ગણાય?
પહેલો અને સૌથી મુખ્ય તો એ જ, ઓછું પણ સારું. ક્વોલિટી પર ફોકસ, ક્વોન્ટિટી પર નહીં. બીજું, પસંદગીની શક્તિ. આપણે ડ્રાઈવર સીટ પર છીએ, પેસેન્જર સીટ પર નહીં. આપણી ભૂમિકા અને દિશા આપણે નક્કી કરી શકીએ.
ત્રીજું,
ટ્રેડ ઓફ જરૂરી છે. બધું નહીં મળે અને સ્વીકારવું પડે. આપણા લક્ષ્ય માટે ક્યારેક કંઈક જતું કરવું પડે. એ નબળાઈ નથી, તાકાત છે.
ચોથું, હું કહીશ દૂર કરવું, એલિમિનેટ. ના કહેતા શીખવું, જૂનું છોડવું, બિનજરૂરી કાઢવું. આના વગર નવા અને સારા માટે જગ્યા જ નહીં બને.
અને પાંચમું, અમલ, એક્ઝિક્યુટ. સારા વિચારો હોવા પૂરતા નથી, એને અમલમાં મૂકવા માટે સિસ્ટમ, રૂટીન, આ બધું જરૂરી છે.
આ પુસ્તકમાં અમુક વાક્યો તો સીધા દિલમાં ઉતરી જાય એવા છે. પેલું 90% વાળું, જો સ્પષ્ટ હા ન હોય તો તે સ્પષ્ટ ના છે. કેવું મસ્ત ફિલ્ટર છે.
હા, એકદમ. બીજું, એ ત્રણ જ શબ્દો, ઓછું પણ સારું.
અને પેલું, આવશ્યકતાવાદીનો માર્ગ એટલે ડિઝાઇન દ્વારા જીવવું, ડિફોલ્ટ દ્વારા નહીં. મતલબ કે જીવનને બસ વહેવા દેવાને બદલે એને સભાનપણે ઘડવું.
અને છેલ્લું, પેલું થોડું અટપટું પણ ગજબનું, તમે લગભગ દરેક વસ્તુની બિનમહત્વતાનો વધુ પડતો અંદાજ લગાવી શકતા નથી.
હા, એનો અર્થ શું સમજાવશો ફરી?
મતલબ કે આપણે જેને બહુ મોટી વાત માનતા હોઈએ છીએ ને, એમાંથી મોટાભાગની ખરેખર સાવ સામાન્ય, નજીવી હોય છે. આ સમજાઈ જાય તો ઘણી ચિંતા ઓછી થઈ જાય. આપણે પછી જે ખરેખર 1-2% જરૂરી છે એના પર ધ્યાન આપી શકીએ.
આ બધી વાતો તો બહુ સરસ છે, પણ રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડવી? ઓફિસમાં?
ઓફિસમાં તો ઘણું કરી શકાય. નવો પ્રોજેક્ટ આવે તો પેલો 90% નિયમ વાપરો. પૂછો, શું આ મારી અત્યારની ભૂમિકા અને ટીમના ગોલ માટે ટોપ પ્રાયોરિટી છે? જો ના, તો વિનમ્રતાથી ના કહો.
મીટિંગ્સનું શું?
જે મીટિંગનો સ્પષ્ટ એજન્ડા કે આવશ્યક ઉદ્દેશ્ય ન હોય એમાં જવાનું ટાળો અથવા ટૂંકાવવા કહો. ઈમેલ ચેક કરવા માટે દિવસમાં 2-3 વાર સમય નક્કી કરો. બાકીના સમય ફોકસવાળું કામ કરો.
અને અંગત જીવનમાં, દાખલા તરીકે સોશિયલ લાઈફ,
ત્યાં પણ એ જ. દરેક પાર્ટી કે પ્રસંગમાં જવું જરૂરી નથી. FOMO એટલે કે કંઈક છૂટી જશે એવા ડરથી બધે હાજરી ના આપો. જે સંબંધો ખરેખર મહત્વના છે એના માટે ક્વોલિટી ટાઈમ કાઢો.
બાળકો માટે?
બાળકોને 10 જાતના ક્લાસમાં મૂકવાને બદલે એમને જેમાં ખરેખર રસ હોય અને જે એમના વિકાસ માટે જરૂરી હોય એવી 1-2 એક્ટિવિટી પર ફોકસ કરો. આપણી પોતાની ભૂમિકા, મિત્ર તરીકે, જીવનસાથી તરીકે, સંતાન તરીકે, એમાં શું ખરેખર જરૂરી છે એ વિચારો.
આખી વાતચીત પછી મને એવું લાગે છે કે પેલી વ્યસ્તતા છે ને, એ ખરેખર તો એક જાતની બૌદ્ધિક આળસ છે. શું જરૂરી છે એ વિચારવાની મહેનતથી બચવાનો રસ્તો
જરૂરી છે. એક ખરેખર આંખ ખોલી નાખે એવો છે.
તો શ્રોતાઓ માટે એક સવાલ મૂકીને જઈએ. આપણા જીવનમાં એવી કઈ વસ્તુ છે, કોઈ પ્રવૃત્તિ, આદત કે કદાચ કોઈ સંબંધ, જેને આપણે ખાલી એટલે વળગી રહ્યા છીએ કારણ કે વર્ષોથી છે, ભવે હવે એ આપણી મુખ્ય ભૂમિકા કે લક્ષ્ય સાથે બંધ બેસતી ન હોય? આના પર વિચારવા જેવું ખરું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.